તારીખ 10/4/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 32.
અધિકાર ત્રીજો, સંસાર દુઃખ અને મોક્ષ સુખનું નિરૂપણ. આ અધિકારમાં સંસારની ચારે ગતિમાં કેવા કેવા દુઃખ હોય છે અને એ દુઃખના કારણો શું છે, તેમજ મોક્ષ સુખ એની સામે પ્રતિપક્ષમાં કેવું છે એ વિષય ઉપર થોડનમલજી સાહેબ નિરૂપણ કરશે. પેલા અધિકારનું મંગળિક કર્યું છે એક પદમાં, જે નિજભાવ સદા સુખદ નિજનો કરો પ્રકાશ, જે બહુ વિધિભવ દુઃખતણે કરે છે સત્તાનાશ. જે નિજ ભાવ એટલે આત્મ સ્વભાવ છે તે સદાય સુખ દેનારો છે, એમાં અનંત સુખનું સામર્થ્ય ભરેલું હોવાથી આત્મ સ્વભાવમાંથી નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. એટલે નિજ ભાવ છે સદાય સુખ દેનારો છે, એનો પ્રકાશ કરો, એને પ્રગટ કરો. અને જે બહુવિધ ભાવ દુઃખતણી, ભાવના બહુવિધ પ્રકારના, અનેક પ્રકારના જે દુઃખ છે એની સત્તાનો એ મૂળથી નાશ કરે છે, એટલે દુઃખનો અભાવ કરે છે. સર્વ પ્રકારના દુઃખનો અભાવ કરવા માટે પોતાના સ્વભાવ સુખને પ્રગટ કરો એવી ભાવના ભાવી છે મંગળિકમાં. હવે એ સંસારાવસ્થામાં અનેક પ્રકારના દુઃખ છે તેનું વર્ણન કરીએ છીએ. પહેલા તો સંસારાવસ્થામાં કેવા કેવા દુઃખ છે એનું વર્ણન કરશે. એમ ન કહ્યું કે સંસાર અવસ્થામાં અમુક તો સુખ છે ને અમુક તો દુઃખ છે, એવું ન કહ્યું. શું સંસાર અવસ્થા એકાંતે દુઃખરૂપ છે એમ કહ્યું. કેમ કે કોઈ સંસારી જીવ ઉપાધિ વિનાનો જોવામાં આવતો નથી. બધા જ જીવો ઉપાધિમાં ઘેરાયેલા અને મૂંઝાયેલા પડ્યા છે ચારે ગતિમાં, એટલે સંસારમાં સર્વત્ર દુઃખ છે એમ કહ્યું. હવે સંસાર અવસ્થામાં અનેક પ્રકારના દુઃખ છે તેનું વર્ણન કરીએ છીએ, કારણ કે જો સંસારમાં પણ સુખ હોત તો સંસારથી છૂટવાનો ઉપાય શા માટે કરીએ, અને જો સંસારમાં સુખ હોત તો એ સુખ પ્રાપ્ત કરવાનો જ આપણે પ્રયત્ન કરીએ. સંસારથી છૂટવું ને મોક્ષ પ્રાપ્ત કરવો એવું શા માટે કરીએ, એની કોઈ જરૂર નથી. સુખ મળી જતું હોય પછી જરૂર શું છે, જીવને જે કાંઈ મતલબ છે, પ્રયોજન છે એ તો સુખથી છે. તો સંસારથી જે છૂટવાનો ઉપાય છે એ સુખ એ દુઃખથી છૂટવાનો ઉપાય છે એમ કહેવું છે. એ દુઃખથી છૂટવાનો ઉપાય કરવા માટે મોક્ષ સુખની ઈચ્છા કરવામાં આવે છે કે જે નિરાકુળ છે. આ સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે એટલા માટે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય કરીએ છીએ. અનેક પ્રકારની ઉપાધિ છે, આકુળતા છે, અને એનાથી છૂટવાનો ઉપાય કરીએ છીએ. વળી જેમ નિપુણ વૈદ રોગનું નિદાન તથા એ રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરી રોગીને રોગનો નિશ્ચય કરાવી પછી તેનો ઈલાજ કરવાની રૂચિ કરાવે છે, તેમ અહીં પણ પ્રથમ સંસાર રોગનું નિદાન તથા એ સંસાર રોગજન્ય અવસ્થાઓનું વર્ણન કરીને જીવને સંસાર રોગનો નિશ્ચય કરાવી તેનો ઉપાય કરવાની રૂચિ કરાવીએ છે. શું કેટલી પદ્ધતિસર વાત છે, વ્યવસ્થિત વાત છે. કોઈ માણસ રોગથી દુઃખી છે અને કોઈ એક્સપર્ટ ડોક્ટર હોય, નિપુણ વૈદ્ય એટલે એક્સપર્ટ ડોક્ટર હોય, તો પહેલાં તો એને રોગનું નિદાન કરી દે, જો ભાઈ તને રોગ થવાનું કારણ આ છે અને આ રોગનું કારણ તું તપાસજો કે આવું કાંઈ તારા જીવનમાં બન્યું છે, ને એને ખાતરી થાય કે બરાબર છે. મારા જીવનની વાત આ જાણે છે, માટે આ રોગનું કારણ બરાબર જાણે છે. હવે તને જે રોગ થયો છે એમાં કેવું તને દુઃખ થાય છે એ વાત કરું. જો તને આવું આવા પ્રકારે દુઃખ થાય છે તો કે હા, એ વાત પણ બરાબર છે. શું ત્યારે એને વિશ્વાસ બેસે કે આ ડોક્ટર છે એ બરાબર જાણે છે આ વાતને, બરાબર સમજે છે આ વાતને, માટે હવે આ રોગ મટાડવા માટે એ જાય કે ઉપાય કહેશે એ મારે કરવા જેવો છે. એને ઉપાયની રુચિ અથવા વિશ્વાસ બેસે, વિશ્વાસ આવે અને રુચિ થાય કે હવે મારો રોગ મટશે, આ જાણકાર મને મળી ગયા માટે જરૂર મારો રોગ મટશે. એ પ્રમાણે અહીંયા બીજા અધિકારમાં નિદાન કરાયું સંસારનું, સંસાર રોગ શું કરવા થયો છે એનું નિદાન કરાવ્યું, કે આ જીવને અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. સુખ ક્યાં મળે, સુખ ક્યાંથી મળે, સુખનું શું કારણ છે, સુખ ક્યાં છે, એમાં ભૂલો છે, એટલે બીજી જગ્યાએથી સુખ લેવાની મહેનત કરે છે. સરવાળે સુખ મળવાને બદલે દુઃખની પ્રાપ્તિ થાય છે. આ બધું એને નિદાન સમજાયું કે ચારે ગતિમાં શું કરવા જીવ જાય છે, જન્મ મરણના દુઃખ કેમ એને સહન કરવા પડે છે, એ બધી વાત નિદાનની દ્રષ્ટિએ કરી. હવે એ સંસાર રોગ જીવને વર્તતો હોવાથી ચારે ગતિમાં એ કેવા કેવા દુઃખને ભોગવે છે એનું વર્ણન કરશે. એટલા માટે બંને વાતનું વર્ણન કરશે કે જીવને એ દુઃખ મટાડવાના ઉપાય કરવાની રુચિ થાય અને વિશ્વાસ આવે, એટલા માટે એ પદ્ધતિસરની વાત છે. જેમ રોગી રોગથી દુઃખી થઈ રહ્યો હોય પરંતુ તેનું મૂળ કારણ જાણે નહીં કે શેમાંથી રોગ થયો છે, સાચો ઉપાય જાણે નહીં અને એ રોગ મટાડવાનો ઉપાય પણ ન જાણે અને દુઃખ પણ સહ્યું જાય નહીં અને એ દુઃખથી છૂટવાને તરફડિયા મારે સહન કરી શકે નહીં, ત્યારે પોતાને ભાસે એવો જ ઉપાય કર્યા કરે, પછી પોતાને ઠીક લાગે એવો ઉપાય કરે, કેમ કે સહન થતું નથી પણ એથી કાંઈ દુઃખ થઈ દૂર થઈ જાય નહીં. સાચો ઉપાય ન મળે તો ગમે તેવા ઉપાયથી કાંઈ દુઃખ દૂર થાય એવું બને નહીં. એટલે તરફડી તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કરે છે, દુઃખ મટતું નથી એટલે તરફડી તરફડીને પરવશ બનીને એ જ દુઃખોને સહન કરે છે. આ તો પ્રત્યક્ષ વાત છે. એ દુઃખોનું મૂળ કારણ જાણતો નથી અને એ દુઃખનું મૂળ કારણને એને ખબર નથી. તેને જેમ વૈદ દુઃખનું મૂળ કારણ બતાવે, દુઃખનું સ્વરૂપ પણ બતાવે તથા એના કરેલા ઉપાયોને જૂઠા છે એમ પણ બતાવે. આ વિશેષ વાત પાછી કે તું જે ઈલાજ કરે છો એ ખોટા છે, જો આ રીતે ખોટા છે ત્યારે જ સાચો ઉપાય કરવાની રોગને રૂચિ થાય અથવા વિશ્વાસ આવે, કે બરાબર છે, મારો ઉપાય ખોટો હતો, હું રોગ મટાડવા માટે આમ કરતો હતો અને તેમ કરતો હતો, પણ ખરેખર એ વાત બરાબર નથી. ત્યારે એને રુચિ થાય અથવા વિશ્વાસ આવે. તે જ પ્રમાણે આ સંસારી જીવ સંસારમાં દુખી થઈ રહ્યો છે, પણ તેનું મૂળ કારણ જાણતો નથી. પોતાને દુઃખ થવાનું મૂળ કારણ જાણતો નથી કે શું કરવા દુઃખ થાય છે. એ એમ માને છે કે રોગ થયો માટે દુઃખી થયો, મને મારી ઈચ્છા પ્રમાણે બનતું નથી માટે મને દુઃખ થાય છે. મોટા ભાગે તો શું છે કે પોતાની ઈચ્છા પ્રમાણે બનતું નથી. અને એક જીવની ઈચ્છા કેટલી છે કે આખા ત્રણેય લોકના પદાર્થને પોતાની ઈચ્છા પ્રમાણે પરિણામ આવવા છે. શું એવી જીવની ઈચ્છા છે? એ વાત શક્ય નથી. એ વાત શક્ય નથી એટલે એનું દુઃખ મટવાનું પણ શક્ય નથી. આમ છે. તે જ પ્રમાણે આ સંસારી જીવ દુઃખમાં સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, પણ તેનું મૂળ કારણ જાણતો નથી, તેમજ સાચો ઉપાય પણ જાણતો નથી, અને દુઃખ સહ્યુ જતું પણ નથી. દરેક જીવ પ્રયત્નવાન શું કરવા છે? જગતના સર્વ જીવો કાંઈ ને કાંઈ પ્રયત્ન શું કરવા કરે છે કે સુખ પ્રાપ્તિ માટે. એનો અર્થ શું કે વર્તમાન અવસ્થામાં એને સુખ નથી, એ જોઈએ છે, પ્રાપ્ત કરવું છે. એટલે સુખ છયું જતું નથી ત્યારે તે પોતાને ભાસે તેવા જ ઉપાય કર્યા કરે છે, એને ઠીક લાગે એવા ઉપાય કરે છે. શું આમ કરવાથી મને સુખ થશે એમ માને છે કે આમ કરવાથી મને સુખ થશે, પણ એમ કરવાથી સુખ તો થતો નથી. પાછો એ સુખની શોધમાં એમને એનો પ્રયત્ન ચાલુ રહે છે, ક્યાંય સુખી થતો નથી. પણ એથી દુઃખ દૂર થાય નહીં. જો આમ બહુ એકદમ પ્રયોજનને વળગીને વાત કરે છે ટોડરમલજી. શું? કેમકે પ્રકરણ જ સુખ દુઃખનું અહીંયા લીધું છે એમણે. પણ એથી દુઃખ દૂર થાય નહીં, ગમે તેવા ઉપાય કરે તો એથી કાંઈ દુઃખ તો મટતું નથી. એટલે તરફડી તરફડી પરવશ બની એ જ દુઃખોને સહન કર્યા કરે છે એવા જીવને અહીં દુઃખનું મૂળ કારણ બતાવીએ. પહેલા તો દુઃખનું મૂળ કારણ બતાવીએ, દુઃખનું સ્વરૂપ બતાવીએ, અને તેના ઉપાયોનું જૂઠાપણું, જૂઠા ઉપાયો કેવી રીતે જૂઠા છે એ પણ બતાવીએ, તો તેને સાચો ઉપાય કરવાની રુચિ થાય. એ પ્રકારે અહીંયા વર્ણન કરીએ છીએ. આ રીતે દુઃખનું વર્ણન કરવા પાછળ આટલી વ્યવસ્થિત સંકલના રહેલી છે. કહેનાર સમજીને બહુ વ્યવસ્થિત રીતે વાત કરે છે. શું હવે દુઃખનું મૂળ કારણ કે નિદાન પહેલા બતાવે છે. શું કે દુઃખનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન અને અસંયમ. સુખનું મૂળ કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ સુખનું મૂળ કારણ. દુઃખનું મૂળ કારણ વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન અને તેથી ઉપજતો અસંયમ. એનાથી અસંયમ જ ઉપજે, સંયમ ઉપજે નહીં. સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યા દર્શન, અજ્ઞાન અને અસંયમ છે. સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યા દર્શન છે, અજ્ઞાન છે ને અસંયમ છે. આ સિદ્ધાંતિક વાત છે. ત્રણેય કાળે સર્વ જીવો માટે, સર્વ ક્ષેત્રમાં સર્વ જીવો માટે દુઃખનું આ સિદ્ધાંતિક કારણ છે. શું દર્શન મૂળના ઉદયથી આમ પ્રકૃતિ લેવો, અંદરમાં પોતાનો ભાવ લેવો. દર્શન મૂળના ઉદયથી થયેલા અવતત્વ શ્રદ્ધાન મિથ્યા દર્શન છે. ઉદયમાં મિથ્યા દર્શનની પ્રકૃતિનો ઉદય છે. એને ઉદય એટલા માટે કહેવાય છે કે આ જીવ એ ઉદયમાં જોડાય છે અને એને કારણે એને મિથ્યા દર્શન છે. તેનાથી વસ્તુ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થતા અન્યથા પ્રતીતિ થાય છે, એને એવી એવી પ્રતીતિ થાય છે કે જેવો પદાર્થ નથી એવી પ્રતીતિ થાય છે, જેમ કે આ દેહ છે અનિત્ય છે, પણ એને પ્રતીતિ કેવી છે કે જાણે કોઈ દી હું મરવાનો નથી, એમ સમજીને જ બધા કાર્યો કરે છે, પાપ કરે ગમે એવા, ગમે એવા પરિણામ ખરાબ કરે, એ ક્યારે કરે છે કે જાણે હું મરવાનો નથી, તો એને નિત્ય અનિત્ય દેહમાં નિત્યતાની પ્રતીતિ કરી છે, પછી એ દેહ તો દગો દેવાનો છે, ગમે ત્યારે ઉપયોગ કોઈ પણ સેકન્ડે ઘેરાવા લાગશે, એને એમ થાય અરે ગયા હતો, અરે ગયા એ ખબર પડી એટલે એને જે શોક લાગશે એ સહન કરી શકશે નહીં, કેમ કે એને અનિત્યમાં નિત્યની પ્રતીતિ કરી હતી. એવી જ રીતે અનેક જળ પદાર્થો છે જેમાં સુખનો અભાવ છે, એમાં એને સુખની પ્રતીતિ છે, મને અહીંથી સુખ મળશે, મને આમાંથી સુખ મળે છે, મને આમાંથી સુખ મળશે, એ પણ એની જૂઠી પ્રતીતિ છે, અને એથી પણ એને ત્યાં સુખ નહીં મળવાને કારણે આકુલતા જ થાય છે, અને એ આકુલતાની ડિગ્રી વધતી 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 એના આત્માની શાંતિને અશાંતિમાં પલટાવે છે, અશાંતિ વધતી જાય છે. જે પાછલી ઉંમરમાં બાહ્ય અનુકૂળતાઓ વધી હોવા છતાં અશાંતિ વધવાનું એની સાથે કારણ આ છે કે જે પદાર્થોમાં સુખ નથી એ પદાર્થોમાંથી સુખી થવાની આશા અભિલાષા અને વિશ્વાસથી એણે જે જે પ્રયત્નો કર્યા એમાં એના એ પ્રયત્નો કરવાના પરિણામમાં એની અશાંતિ વધતી વધતી એની ડિગ્રી એટલી વધી ગઈ કે પછી પરિણામ કંટ્રોલ બહાર જાય છે, પછી એને શાંતિ જોઈતી હોય, બધી અનુકૂળતા હોય, પણ ક્યાંય એને શાંતિની એને સુખ લાગે નહીં, અમથી અમથું એને અંદરમાં અશાંતિનું વેદન આવ્યા જ કરે, શું માનસિક અશાંતિ થયા જ કરે એને, આ લગભગ પરિસ્થિતિ જોવામાં આવે છે. કહે છે કે મિથ્યા દર્શનને લઈને વસ્તુ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન થતા, એટલે જેવી વસ્તુ છે અનિત્ય છે તે અનિત્ય સંયોગ છે દેહાદી સર્વ સંયોગ, અને જે કાંઈ સુખરહિત પદાર્થો છે તે સુખરહિત પદાર્થો છે સંયોગના, એવી પ્રતીતિ ન થતા એને અન્યથા એટલે ઉલટી પ્રતીતિ થાય છે, ખોટી શ્રદ્ધા થાય છે. વળી એ મિથ્યા દર્શનના નિમિત્તે ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે, વળી એ મિથ્યા દર્શનના નિમિત્તે ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે. જ્યાં દર્શન શ્રદ્ધા મિથ્યા હોય ત્યારે એનું જ્ઞાન પણ ઉલટું જ કામ કરે, બુદ્ધિ ગમે એટલી હોય તો પણ એ વિપરીત કામ કરવા લાગે, સીધી દિશામાં કામ કરે નહીં, ઉલટી ઉલટી કામ કરવા લાગે. એ અજ્ઞાન બની રહ્યું છે એટલે જેવી રીતે પોતાનું દુઃખ વધે એવા જ એવું જ બધું એને સૂજા કરે, જેથી વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રકારે જાણવું ન થતા અન્યથા જ જાણવું થાય છે. શું જેથી વસ્તુ સ્વરૂપ જેવું છે એવું ન જણાતા બીજી રીતે એને જણાય છે, શું એ અજ્ઞાનનું કારણ કહ્યું. ચારિત્ર મોહના ઉદયથી થયેલો કષાય ભાવ તેનું જ નામ અસંયમ છે, અને ચારિત્ર મોહમાં પણ જોડાય છે જીવ, એનાથી એને વિષય કષાયના પરિણામ થાય છે, એ બધા અસંયમના પરિણામ છે. જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન પ્રવર્તતા અન્યથા પ્રવર્તે છે, એટલે આચરણમાં પણ ઉલટું આચરણ કરે છે, વસ્તુના સ્વરૂપ અનુસાર આચરણ નથી કરતો, ઉલટું ઉલટું આચરણ કર્યા કરે છે, પ્રવૃત્તિ ઉલટી કરે છે. એ બધાનું પાછો આગળ વિશેષ વર્ણન કરશે, આ તો હજી શરૂઆતમાં પીઠિકા છે ને અધિકારની, એટલે સ્થાપે છે, સિદ્ધાંત સ્થાપે છે. એ પ્રમાણે મિથ્યા દર્શન આદિક છે તે જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે, એ રીતે આ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન ને મિથ્યા આચરણ છે, એ બધા જ પ્રકારના દુઃખનું મૂળ કારણ છે. આ નિદાન કર્યું, અને આ નિદાન આપણને કદાચ કિંમત થાય કે ન થાય, પણ જગતની અંદર જે જીવો દુઃખ સુખ માટે, સુખ લેવા માટે ફાંફા મારે છે, તરફડિયા મારે છે, અને ખરેખર એ વિષયના ઉનાળમાં જવા છતાં એને પત્તો લાગતો નથી, કેમ કે એને જીનાગમનો સંયોગ નથી, તો એ પછી જુદી જુદી રીતે ઘણા ઉપાયો કરે છે. આ દેશમાં, દુનિયામાં જે શોધખોળ થઈ છે બાહ્ય સાધનોની, એ શું કરવા થઈ? સુખ માટે થઈ છે. તો એ શોધખોળ કરવા માટે જેણે જેણે જેટલા જેટલી માથાકૂટ કરી છે, એ સુખ માટે કરી છે. ભલે સુખ મળ્યું નથી એનાથી, પણ કરી છે સુખ માટે. એ બધી વાતો કરી છે, એ બધા જૂઠા ઉપાય કર્યા છે, અને એ લોકોને ખબર નથી જે ભૌતિક સુખ પાછળ જેની દોડ છે, એવા એ લોકોને ખબર નથી કે દુઃખનું કારણ જ કોઈ બીજું છે. આ જેટલા આપણે સુખના, દુઃખ ટાળવાના, સુખ મેળવવાના પ્રયત્નો કરીએ છીએ, બધા જ તકલીફમાં મૂકનારા છે. અને એ વાત અત્યારે ખુલ્લી છે, સાબિત કરવી પડે એવું નથી. જે લોકો મલ્ટી મિલિયનર છે ને મલ્ટી બિલિયનર છે, એ બધાની હાલત કેટલી ખરાબ છે, એ અત્યારે સાબિત કરવાની જરૂર રહેતી નથી. અત્યારે બધા સમાચાર દેશ પરદેશના બહુ સહેલાઈથી મળી રહે છે. એ કેવી રીતે, હવે એ કેવી રીતે બને છે તે અહીં કહીએ છીએ. એ કેવી રીતે બને છે અહીં કહેવામાં આવે છે, એનું નિરૂપણ કરવું છે. મિથ્યા દર્શનાદિકથી જીવને સ્વપરનો વિવેક થઈ શકતો નથી. પહેલો ક્યાં ભૂલે છે કે સ્વપરની ભિન્નતા એને જાણવી જોઈએ, ત્યાં જ એ ભૂલેલો છે. શરીરથી અભિન્નપણું, બીજા સંયોગથી, સચેત અચેત પદાર્થોથી અભિન્નપણું છે, ત્યાં એને ભિન્નપણાનો વિવેક થતો નથી. એટલે ત્યાંથી અવિવેક શરૂ થાય છે. વિવેક છે એ જ્ઞાનની પર્યાય છે. વિવેક અને અવિવેક એ જ્ઞાનની સવળી અને અવળી પર્યાય છે, અને એ મિથ્યા દર્શનને લઈને થયા વગર રહે નહીં. ગમે તેવું જ્ઞાન ઉઘાડવાળું હોય, પણ જ્યાં દર્શન મિથ્યા હોય ત્યાં એને અવિવેક થયા વિના રહે નહીં. થોડો ઘણો વિવેક ત્યાંથી શરૂ થાય છે મુમુક્ષુની ભૂમિકામાં, કે જ્યારથી એ મિથ્યા દર્શન અને અજ્ઞાન મટાડવા માટે ઉત્સુક થાય છે, ત્યારથી એને થોડો થોડો વિવેક આવવાનો શરૂ થાય છે, અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે એને મહાન વિવેક પ્રગટ થાય છે. બાકી તો સંસારના કોઈ જીવોને વિવેક નથી એમ લેવું. એટલે ગમે એવા ડાયા ગણાતા હોય, બુદ્ધિવાળા ગણાતા હોય, વિચારક ગણાતા હોય, ચિંતક ગણાતા હોય, ગમે તેવા ટાઇટલને મૂક્યા હોય, પણ જેની દ્રષ્ટિ મિથ્યા છે એને વિવેક ખરેખર નથી એમ લેવું. ગમે તે કરે ને, ત્યાગ કરે, શાસ્ત્ર જ્ઞાન કરે, અને ધાર્મિક પ્રવૃત્તિ અનેક પ્રકારની, વિવિધ પ્રકારની કરે, એક નહીં પણ અનેક વિવિધ પ્રકારની કરે, પણ છતાં એમાં જ્યાં સ્વપરની ભિન્નતા નથી ત્યાં વિવેક નથી. સીધી વાત છે. એટલે તો મુનિ દશામાં એ વાત લીધી, અન્ય કારણે અન્ય કશો કલ્પે નહીં. મિથ્યા દર્શનાદિકથી જીવને સ્વપરનો વિવેક થઈ શકતો નથી. પોતે એક આત્મા છે. શું છે? પોતે એક આત્મા છે તથા અનંત પુદ્ગળ પરમાણુમય શરીર છે. બે છે, એક નથી. પોતે શરીર ને આત્મા થઈને જે પૂતળું છે એ પોતે એક નથી, એ પોતે જુદો છે. અંદર શરીર જુદું છે અનંત પરમાણુનું. એના સંયોગ રૂપ મનુષ્યાદિક પર્યાય નિભજે છે, તે પર્યાય ને પોતાનું સ્વરૂપ માને છે. હું ફલાણો ફલાણો, બસ આ માની લીધું એને. જેવું શરીર મળ્યું, આત્માનું અભાનપણું બેભાનપણું કહો અજ્ઞાનપણું કહો, એને લઈને શરીર રૂપે પોતાને માને છે કે હું ફલાણો. આત્માના જ્ઞાન દર્શન આદિ સ્વભાવ છે તે વડે કિંચિત જાણવું દેખવું થાય છે. આત્માના જે જ્ઞાન દર્શન વગેરે સ્વભાવ છે તે સ્વભાવ વડે કિંચિત જાણવું દેખવું થાય છે. જેટલો ઉઘાડ છે એટલો શું. કર્મ ઉપાધિથી થયેલા ક્રોધાદિ ભાવરૂપ પરિણમન થાય છે. અહીંયા જ્ઞાનમાં થોડુંક જાણવું થાય છે, અહીંયા કર્મના ઉદયમાં જોડાઈને એને ક્રોધમાન માયા લોભના પરિણામ આદિકમાં ચારે લઈ લેવા. ક્રોધમાન માયા લોભના પરિણામ થયા કરે છે. અને શરીરનો સ્પર્શ રસ ગંધ વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે. શરીરનો પૂતગળનો સ્વભાવ શું છે? સ્પર્શ રસ ગંધ અને વર્ણ એવો જે પૂતગળ શરીરનો સંબંધ છે, સ્વભાવ છે તે પ્રગટ છે. તથા સ્થૂળ કૃષ્ણ આદિક, સ્થૂળ એટલે જાડું શરીર, શું કૃષ્ણ એટલે કાળું, આદિકમાં પછી કાળું ધોળું ગમે તેવું, અને સ્પર્શાદિક હા સ્થૂળ હા કૃષાદિક, ક્રશ એટલે દુબળું, સ્થૂળ ક્રશ અને સ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે. શરીરની સ્થૂળ અવસ્થા થાય, દુબળો થાય, જાડો થાય, શું ઊંચો થાય નીચો એમ સ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે. તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. એવું જેવું જેવું શરીર થાય એવું શરીર જાણે છે. પોતાનું વજન વધ્યું, કાંટા ઉપર જોવે વજન વધ્યું તો કે મારું શરીર બહુ સારું થયું. વજન ઘટી ગયું તો ઘરે રે મારું વજન ઘટી ગયું. ભાઈ તું વજન વિનાની ચીજ છો, તું આત્મા છો, એને વજન ફજન છે ને. આ મારું વજન ઘટ્યું અને મારું વજન વધ્યું. કૃપાળુદેવની છેલ્લી અવસ્થામાં શરીરનો વેઇટ ફોલ બહુ આવ્યો હતો. થોડા દિવસોમાં એકદમ શરીર દુબળું થઈ ગયું. સંઘરણી હતી ને એમ લખ્યું કે શરીરનું વજન એકદમ ઘટી જવાથી બીજાઓ ચિંતા કરે છે. શું લખ્યું? આત્માનું વજન નહીં, શરીરનું વજન ઘટી જવાથી બીજાઓ ચિંતા કરે છે. પણ એમાં કઈ ચિંતા કરવા જેવું નથી. શરીરનું વજન ઘટે તો એમાં કઈ ચિંતા કરવા જેવું નથી. શરીર છૂટે તો ચિંતા કરવા જેવું નથી, તો વજન ઘટે તો ચિંતા કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. શું કહે છે? એવી અવસ્થાઓ થાય તેને પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન દ્વારા થઈ રહી છે, તેથી આ જીવ એમ માને છે કે ત્વચા જીભ, ત્વચા એટલે સ્પર્શેન્દ્રિય, જીભ એટલે રસનેન્દ્રિય, નાસિકા ઘ્રાણેન્દ્રિય, નેત્ર ચક્ષુ ઇન્દ્રિય, ને કાંકના કાન શ્રોત્રેન્દ્રિય અને મન, એ બધા મારા અંગ છે, આ બધા મારા અવયવ છે, હું અને એ વડે હું દેખું જાણું છું. એવી માન્યતાથી ઇન્દ્રિયોમાં એને પ્રીતિ હોય છે. એને આખા શરીરની એટલી બધી પ્રીતિ થઈ જાય છે કે શરીરમાં કાંઈક થાય તો પોતાને બેચેની થઈ જાય છે. જે મોટાભાગે શરીરથી અસ્વસ્થ રહે છે એની માનસિક સ્થિતિ પણ લગભગ બગડે છે. એનું કારણ શું? કે મને આમ થાય છે અને મને આમ થાય છે, એ મનમાં એને થાય છે એટલે એનું મન પણ નબળું પડી જાય છે. એનું કારણ એની શરીરની પ્રીતિ છે, એવી માન્યતાથી એને પ્રીતિ થઈ છે. વળી મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે, ત્યાં એ વિષયોનું ગ્રહણ થતાં એ ઈચ્છા મટવાથી નિરાકુળ થાય છે. એટલે આકુળતા ઓછી થાય છે. નિરાકુળ એટલે સાવ નિરાકુળ નહીં, પણ થોડી આકુળતા ઘટે છે. એટલે આનંદ માને છે. શું થાય છે? એને ઈચ્છા થાય ત્યારે આકુળતા વધે છે, ઈચ્છા અનુસાર એને વિષય મળે ત્યારે એની આકુલતાનો પારો નીચો આવે છે, એટલે એને આનંદ થાય છે. બસ મને આનંદ મળ્યો, મને આનંદ મળ્યો. અકૃત્રિમ આનંદ, અનેક પ્રકારના બાહ્ય પદાર્થોથી જે કૃત્રિમ આનંદ માનવામાં આવે છે, એની પરિસ્થિતિ આ છે કે એની ઈચ્છા પ્રમાણથી આકુલતા વધી હતી, એની ઈચ્છા પ્રમાણે સંયોગ પર પરિસ્થિતિ થઈ, આકુલતા ઘટી, એટલે એને ત્યાં સુખ માન્યું, આનંદ માન્યો. એ કલ્પનામાં એને આનંદ માન્યો છે. કેવી રીતે એનો દ્રષ્ટાંત આપે છે કે જેમ એ કૂતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે હાડનો સ્વાદ આવે છે, એ બારમાં શું સમજે છે કે મેં આ ઉનાળો હતો અને ઠંડુ પીણું પીધું માટે મને સુખ થયું, મને આનંદ થયો. શું ઉનાળો હતો, અહીંયા ગરમી પડતી હતી અને હિલ સ્ટેશન ગયો એટલે મને આનંદ થયો. હવે એને હિલ સ્ટેશનથી સુખ માન્યું, ઠંડાપણાથી સુખ માન્યું, ઉનાળામાં ઠંડાપણાથી સુખ માન્યું. એ કેવી રીતે માન્યું એને કે હાડકું ચાવતા લોહી નીકળ્યું પોતાના પેઢામાંથી, માને છે કે હાડકામાંથી લોહી નીકળે છે, લોહીનો સ્વાદ હાડકામાંથી આવે છે. એમ અહીંયા એની આકુલતા તો એના પરિણામમાં ઘટી છે, પણ માને છે કે આ પર પદાર્થનો સંયોગ થયો માટે મારી આકુલતા ઘટી છે, એ વાત સાચી નથી. કોઈ સંયોગ એના પરિણામને કરતું નથી, એના પરિણામ કોઈ સંયોગને કરતા નથી. એટલી ઈચ્છાની પૂર્તિ થાય અથવા અંશે પૂર્તિ થાય, પૂરી ન થાય તો અંશે પૂર્તિ થાય, ત્યારે એને એમ લાગે ઓલી આકુલતા ઘણી છે આખા દિવસની, એટલે થોડી છે એને સુખ લાગે છે. એને વાતમાં કઈ માલ નથી, એ સ્થિતિ એની ચાલુ રહેશે. આ હાડનો સ્વાદ આવે છે તેમ આ જીવ વિષયોને જાણે છે, પર પદાર્થોમાંથી સુખ આવે છે એમ જાણે છે, તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે અથવા ઇન્દ્રિયોને લઈને પોતાનું જ્ઞાન પ્રવર્તે છે, તેનો સ્વાદ લઈને એમ માનવા લાગે છે કે આ વિષયનો સ્વાદ આવે છે. ખરેખર તો એને એની આકુલતા ઘટી એનું સુખ છે, સામેથી ક્યાંય સુખ મુખ આવ્યું નથી સામા પદાર્થમાંથી, કેમ કે એ જડ છે. લાડવાનું સુખ નથી, લાડવાનું સુખ નથી, એને આકુલતા ઘટી એનું સુખ છે. જો લાડવાનું સુખ હોત તો જેટલા લાડવા વધારે ખાત એટલું સુખ વધી જાત, વધી જાત. એક લાડવો ખાતા જેટલું સુખ થયું, એ બીજો લાડવા ખાતા બમણું થાય અને દસમો ખાતા દસગણું થાય, પણ ત્યાંથી તો સુખ આવતું નથી. એની આકુલતા ઘટી, પછી વધારે ખાવા જાય તો આકુલતા વધે છે, પાછી એનો વધવા ઘટવાનો સ્વભાવ છે, એને લાડવા હારે લેવા દેવા નથી. એને એમ માનવા લાગે છે કે આ વિષયનો સ્વાદ છે, પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં, પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં, એમાં કઈ સુખ આપવા જેવું કઈ છે નહીં. એની અંદર એ તો કાળું છે તે કાળું છે, ગળ્યું છે તે ગળ્યું છે, એની અંદર કઈ સુખ દુઃખ દેવાનો સવાલ છે નહીં, એમાં સ્વાદ છે જ નહીં. પોતે જ ઈચ્છા કરી હતી તેને પોતે જ જાણી અને પોતે જ આનંદ માન્યો, ઈચ્છા પોતે કરી હતી, એ ઈચ્છાની પૂર્તિમાં પરિણામ પણ એનું થયું, ઈચ્છા પૂર્તિનું પરિણામ પણ એનું થયું, ઈચ્છાનું પરિણામ એનું થયું, હં, અને આનંદ પણ પોતે પોતાના પરિણામમાં માન્યો છે. ખરેખર પર પદાર્થમાંથી કાંઈ આવ્યું ગયું નથી. જો આપણે અવલોકનમાં એક વાતની સૂચના આપીએ છીએ કે જ્યારે જ્યારે તને હરખ થાય, બહુ આનંદ થયો, બહુ મજા આવી, ત્યારે ત્યારે તું એટલું અવલોકન કરી લે કે તારા આત્મામાં, એટલે કે તારા જ્ઞાનમાં, તારા જ્ઞાનમાં એટલે તારા આત્મામાં આવ્યું શું, એ તપાસી લે. કે તું અરખાણો. જ્યારે જ્યારે તને દુઃખ થાય કે ખેદ થાય કે શોક થાય ત્યારે તું અવલોકન કરી લે કે તારા જ્ઞાનમાંથી એટલે કે તારા આત્મામાંથી શું ગયું અને તું દુઃખી થાય છો, શું કારણ છે તારે. બસ આટલું તપાસી લેતો, એનાથી તને શું ખ્યાલ આવશે કે અહીંથી દુઃખ થાય છે, સંયોગથી દુઃખ થાય છે કે સંયોગથી સુખ થાય છે. એ ભ્રાંતિ તારે છોડવી હોય તો તું વાસ્તવિકતા છે એને જોઈ લે, તપાસીને નક્કી કરી લે, જોઈને નક્કી કરી લે, વિચાર કરીને નહીં પણ જોઈને નક્કી કરી લે કે ખરેખર શું થઈ રહ્યું છે. એ લીધું, પોતે જ ઈચ્છા કરી હતી તેને પોતે જ જાણીને પોતે જ આનંદ માન્યો, પણ હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું. જો કેવી વાત લીધી, હવે આ અધ્યાત્મની સીધી વાત લીએ છે. પણ હું તો અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું, એવો નિષ્કેવળ નિષ્કેવળ જે પરથી કેવળ ભિન્ન જ્ઞાનનો અનુભવ છે જ નહીં. હું ત્યાં શું થાય છે, જે કલ્પિત આનંદ માન્યો કે સુખ માન્યો છે એમાં ક્યાં ભૂલ પડી કે હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન અસંગ તત્વ છું એ મને પોતાની માન્યતા ન રાખી. એ રીતે એને પહેલી ભૂલ કરી, એની માન્યતાની અથવા શ્રદ્ધાની ભૂલ કરી. પરંતુ મેં નૃત્ય દીઠું, આ નેત્રેન્દ્રિયનો વિષય, મેં નૃત્ય દીઠું, મને બહુ સારું લાગ્યું. મેં રાગ સાંભળ્યો, શ્રવણનું સુખ, બહુ સારો રાગ હતો. મેં ફૂલ સિંગ્યું, સુગંધ બહુ સારી હતી. હું પદાર્થ સ્પર્શો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યા, મારે આ જાણવું જોઈએ એ પ્રકારના નિમિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની જ તેને પ્રધાનતા ભાષે છે. ક્યાં સુધી વાત લીધી, પાંચ ઇન્દ્રિયના વિષયોથી લઈને શું, મેં શાસ્ત્ર જાણ્યા ને આ મારે જાણવું જોઈએ, ત્યાં સુધી વાત લીધી ટોડરમલજીએ. અહીંથી મને જ્ઞાન થયું, શાસ્ત્ર વાંચ્યું ને એટલે મને જ્ઞાન થયું, પ્રવચન મેં સાંભળ્યું ને એટલે મને સમજણ થઈ. એટલે જ્ઞેયથી જ્ઞાન થાય છે, જ્ઞાન અને જ્ઞેયને મિશ્ર ભેગા કરે છે, ભેળસેળ કરે છે, જે કદી મળતા નથી. જ્ઞાન ને જ્ઞેય સર્વથા ભિન્ન છે, છતાં એ બંનેને એકમેક કરે છે. એ પ્રકારના જ્ઞેય મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની જ તેને પ્રધાનતા ભાસે છે અને એમાં મુખ્યતા શું થાય છે, પર પદાર્થની મુખ્યતા એને રહે છે. પોતાના સ્વપદાર્થને ભૂલેલો અને ચૂકેલો હોવાથી એને કાં તો વિષયોની મુખ્યતા રહે છે, સંયોગોની મુખ્યતા રહે છે, અને આ બાજુ ધર્મના ક્ષેત્રમાં આવે તો ધર્મના નિમિત્તોની મુખ્યતા રહે છે એને. શું પછી દેવગુરુ શાસ્ત્ર છે એ ધર્મના નિમિત્તો છે તો એની મુખ્યતા રહે છે, પણ એને જ્ઞેયોની જ મુખ્યતા રહે છે, એને આત્માની મુખ્યતા ક્યાંય આવતી નથી. બહુ સારો સંકેત છે અહીંયા કે જીવને પર પદાર્થની મુખ્યતા રહ્યા કરે તો એને પહેલા વિષયોની મુખ્યતા રહેતી હતી, હવે અહીંયા દેવગુરુ શાસ્ત્રની મુખ્યતા રહી છે તો પરની મુખ્યતા તો એમને રહી ગઈ સામાન્યપણે. શું થયું, ખરેખર તો દેવગુરુ શાસ્ત્રની મુખ્યતા એવી રીતે આવવી જોઈએ કે પોતાની મુખ્યતામાં ઊભા રહીને, શું પોતાની મુખ્યતામાં ઊભા રહીને આવવી જોઈએ, પછી એમનો મહિમા આવે એ બીજી વાત થઈ ગઈ. પણ પોતાની મુખ્યતા છોડીને મહિમા કરે તો બીજી વાત થઈ ગઈ. શું છે મુમુક્ષુની ભૂમિકામાં ગુણવાન સત્પુરુષ હોય અથવા અધિક ગુણી મુમુક્ષુ જન હોય, લ્યો પોતાથી અધિક ગુણવાન હોય અથવા દેવ સદદેવ તત્વ છે એ પણ પરિપૂર્ણ ગુણથી શોભાયમાન છે. નિર્ગ્રંથ ગુરુ પણ ગુણાતિશયથી વિરાજે છે. હવે એ બધા જે ગુણોની જેને અભિલાષા છે એવા મુમુક્ષુને એના પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહીં. હવે બહુમાન આવે ત્યારે બે ગુણનું મુખ્ય કામ ચાલે છે. એક તો જ્ઞાનમાં એમના ગુણ ભાસે છે અને એમની મહાનતા ભાસે છે. ગુણો અને ગુણોની મહાનતા, ગુણોની દિવ્યતા, ગુણોની નિર્દોષતા, ગુણોની પવિત્રતા એ બધું ભાસે છે. એટલે જ્ઞાનનો પર્યાય થયો. સાથે સાથે ચારિત્ર ગુણમાં બહુમાનનો રાગ પણ થાય છે. આ બે પર્યાય એક સાથે કામ કરે છે. એ બે ને યથાસ્થાને સમજવી જોઈએ. શું એમાં જ્ઞાનને છોડીને એકાંતે એમના પ્રત્યેની ભક્તિના રાગને મુખ્ય કરે અને પોતાની અધિકતા કે પોતાની મહાનતા કે પોતાની મુખ્યતાને ગુમાવે તો એને રાગરસ એટલો ચડે, રાગરસ એટલો ચડે કે ત્યાં એને પોતાનું નિજ સામર્થ છે એને સંભાળવાની શક્તિ રહે નહીં. શું પોતાના સામર્થનો જે શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કરવો છે એ સ્વીકાર કરવાની પરિસ્થિતિ ન રહે એને. એટલે એને પોતાના સામર્થ્યને સ્વીકારીને એ જે ગુણો પોતાને પ્રાપ્ત કરવા છે એવા ગુણો જોઈને ગુણો પ્રત્યે એને બહુમાન આવે. એ જ્ઞાનની પર્યાય લેવી પણ એને રાગની મુખ્યતાવાળી પર્યાય ન લેવી. એનું નામ ભક્તિ છે. ખરી ભક્તિ એનું નામ છે. શું ગુણ પ્રાપ્તની અભિલાષાથી ગુણવાન પ્રત્યેનું બહુમાન એનું નામ ભક્તિ છે. અને એ મુખ્યપણે જ્ઞાનની પર્યાય છે. રાગની ગૌણ નહીં, એ ગૌણ છે. રાગ એમાં ગૌણ છે. રાગ છે ખરો સાથે પણ એ ગૌણ છે. એટલે રાગની પર્યાય ન લેવી. જેની મુખ્ય હોય એ પર્યાય લેવી એની અંદર. આ ભક્તિનું સ્વરૂપ છે. હા હમણાં એમાં તો એમાં તો સદવર્તન રૂપ ગુણ ની વાત લીધી છે. ગુણવૃદ્ધિ એ જ ખરી ભક્તિ છે સત્પુરુષ ને. કેમ કે સત્પુરુષ એના ઉપર પ્રસન્ન થાય છે. શું કીધું કે એ પ્રકારના જ્ઞેય મિશ્રિત જ્ઞાન ના અનુભવ વડે વિષયોની જ એટલે પરદ્રવ્યની જ તેને પ્રધાનતા ભાસે છે. અહીંયા ઉદયમાં પાંચ ઇન્દ્રિયના વિષયોની પ્રધાનતા ભાસે છે. આ બાજુ એ વિષયો છોડીને શાસ્ત્રાદી વાંચે તો ત્યાં એની પ્રધાનતા કરે છે પણ પોતાના સ્વરૂપની પ્રધાનતા કરતો નથી. આ ભૂલ થઈ એની. શું હા એમાં જ્યાં લક્ષ્ય છે ત્યાં મુખ્યતા છે. લક્ષ્યને અને મુખ્યતાને સીધો સંબંધ છે. જેનું લક્ષ્ય હોય એની જ મુખ્યતા રહે. આ નિયમ છે, સિદ્ધાંતિક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એટલા માટે આત્મલક્ષે ધાર્મિક પ્રવૃત્તિ પણ આત્મલક્ષે થવી જોઈએ. શું જો એ તો ગુરુદેવનું બહુ સરસ વચનામૃત છે એના ઉપર પરમાદમ સારમાં. શું પરમેશ્વર એમ જ્ઞાયક ના લક્ષ્ય જીવ સાંભળે. શાસ્ત્ર સાંભળવું હોય તો કેવી રીતે સાંભળવું? આ ગુરુદેવ ની આજ્ઞા કહો કે સૂચના કહો. શું કે હું પૂર્ણાનંદ નો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયક ના લક્ષ્ય જીવ સાંભળે. તેને સાંભળતા સાંભળતા પણ જ્ઞાયક નું લક્ષ્ય રહેવું જોઈએ. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહેવું જોઈએ. અને તે જીવને સમ્યક સન્મુખતા રહે. જો એમ પોતાના આત્મલક્ષે એવી રીતે બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ થાય, સાંભળવાની કે ચિંતવનની કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ એ રીતે થાય તો તે જીવને સમ્યક સન્મુખતા રહે. મંથનમાં પણ જ્ઞાયકનું લક્ષ રહે કે આ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ વસ્તુ છે, મારો ચૈતન્ય સ્વભાવી વસ્તુ પરિપૂર્ણ છે એમ એના જોરમાં રહે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, અહીં તો એ વાત કરે છે, ભલે હજી સમ્યક દર્શન ન થયું હોય, અહીં તો લક્ષમાં રાખીને વાત છે. આત્માને લક્ષ થવા અને તેનો કયા શાસ્ત્ર સુખદાય, તો ભલે તેને સમ્યક દર્શન ન થયું હોય અને જેટલું પુરુષાર્થનું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકતો હોય, એટલે એટલો પુરુષાર્થ ન થવાય થાય કે જેથી અનુભવ થઈ જાય, તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. આ ગુરુદેવે સમ્યક સન્મુખતામાં લાવવાની વાત કરી. એ જીવને હવે એ જીવની સ્થિતિ કેવી હોય છે કે અંદર એવી લગ્ની લાગે, એમ કે છે નાયકનું લક્ષ હોય એને એવી લગ્ની લાગે કે હું જગતનો સાક્ષી છું, હું જ્ઞાયક છું, એને જ્ઞાયકની જ લગ્ની લાગેલી હોય છે. અને એ એ કારણે એને એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે કે જે સંસ્કાર ત્રણ કાળમાં ફરે નહીં, એવા સંસ્કાર પડે. એ સ્વભાવના સંસ્કાર ગુરુદેવ જે સંસ્કાર લઈને આવ્યા હતા, જે સંસ્કાર લઈને આવ્યા હતા, ત્યાં અધ્યાત્મની ઘણી રુચિ હતી. મહાવેદિક ક્ષેત્રમાં હતા ત્યારે સિમંદર ભગવાનના સમવસરણમાં સાંભળવા જતા હતા ત્યારે અધ્યાત્મની આત્માની બહુ રુચિ હતી, સંસ્કાર લઈ લીધા ત્યાં. અહીંયા પછી ગુરુ વિના પણ જ્ઞાન થયું, અહીંયા જ્ઞાન થયું એ ગુરુ વિના નેત્ર જ્ઞાન થાય નહીં, પણ એમણે જગદગુરુને ત્યાં આરાધી લીધા. જે ગુરુથી જ્ઞાન થવું જોઈએ પૂર્વભવમાં એમણે સાક્ષાત પરમાત્મા જગદગુરુ છે એમની સમક્ષ એ સંસ્કાર લઈ લીધા એમની હયાતીમાં. એવા સંસ્કાર પડે કે જે ફરે નહીં. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહદ ભાવ કયો છે, આ તો કેટલો ભજન આપ્યું છે આ સંસ્કારને ગુરુદેવે, જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે અપ્રતિહત ભાવ, શું કે તેને સમ્યક દર્શન થયે જ છૂટકો, કાં તો એ જ ભાવમાં થાય કાં તો તરત બીજા ભાવમાં થઈ જ જાય એને નિયમબદ્ધ. શું એ લક્ષ ઉપર વાત છે આખી. આવો બોલ બેન્સના વચનામૃતમાં બિલકુલ લગભગ મળતો આવો બોલ છે, થોડા શબ્દો ફેરશે શૈલી પ્રમાણે, પણ લગભગ આ જ મતલબનો આવો બોલ છે. મારા ગ્રંથમાં તો નોટ કરેલું છે કે બેન્સીમાં આ બોલ કયો છે, આમાં યાદ નથી મને, એવો જ છે લગભગ. એમાં સંસ્કારની વાત લીધી છે, લક્ષની વાત લીધી છે. એ પ્રમાણે જ્ઞેય મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની કહો કે પરની જ પ્રધાનતા તેને ભાસે છે. એનું કારણ જ્ઞાન પરલક્ષી છે, એનું કારણ એ તો બાહ્ય પદાર્થમાં પાંચેન્દ્રિયના વિષયોમાં માનો કે વિષયોની પ્રધાનતા રહીએ, પણ શાસ્ત્ર વાંચતી વખતે શા માટે શાસ્ત્રની પ્રધાનતા રહીએ કે જ્ઞાન સ્વલક્ષી નથી માટે, નહીતર દેવગુરુ શાસ્ત્રની કોઈ પણ શુભ પ્રવૃત્તિ કરવામાં આવે તો એ ધર્મ પ્રવૃત્તિમાં સ્વલક્ષ હોય તો પોતાની પ્રધાનતા છૂટે નહીં, પોતાની મુખ્યતા રહ્યા જ કરે. એ પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઈચ્છા હોય છે અને એ મોહના કારણે જીવને એ વિષયોમાં સુખ ભાસે છે કે જ્યાં સુખ છે નહીં. હવે ઈચ્છા તો ત્રિકાળવર્તી છે, ઈચ્છા ત્રિકાળવર્તી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે. એક જીવની ઈચ્છા કેટલી છે એ લીધું છે અન્ય શાસ્ત્રોમાં, કે એક જીવની ઈચ્છાને ડેવલપ કરવામાં આવે કે એના ગર્ભમાં શું પડ્યું છે, તો ત્રણ લોકના પદાર્થો છે એ રાયના દાણા જેટલા છે. આકાશની અંદર જેમ રાયનો દાણો કેટલો નાનો લાગે, એમ આ જીવનો આકાશ એવડું મોટું છે કે આખું જગત એની અંદર સમાઈ જાય તો રાયના દાણા જેટલું આવે. તો એની ઈચ્છા અધૂરી અધૂરી ને અધૂરી જ રહે એમ કેવું છે, ક્યાં એની ઈચ્છાની પૂર્તિ થાય નહીં. આવી પરિસ્થિતિમાં ઈચ્છાવાન જીવ કેવી રીતે સુખી થાય અને કેવી રીતે એનું દુઃખ મટે, કે કોઈ રીતે એને દુઃખ મટીને સુખ થવાની પરિસ્થિતિ સંસારમાં છે જ નહીં, એ ચોખ્ખું કરશે. અહીંયા શું હે, 2-5 લાખ ની મૂડી થાય ત્યારે એની નજર 5-25 લાખ ઉપર ગયા વિના રહેતી નથી. 5-25 થાય ત્યારે એની નજર કરોડ ઉપર ગયા વિના રહેતી નથી, ને કરોડ થાય ત્યારે એની નજર અબજ ઉપર ગયા વિના રહેતી નથી. હા, અને અબજોપતિ થાય ત્યારે પણ એની નજર ક્યાંય પૂરી થતી નથી, એવી દશા છે. અને એ આટલું મારે છે એનો જે રસ છે એ જ એને દુઃખનું કારણ છે. મારી પાસે આટલું છે એનો જે રસ, પછી થોડું હોય કે જાજુ, પણ એનો જેટલો રસ તીવ્ર એટલી દુઃખની ઉત્પત્તિ વિશેષ. આ એનું મીટર છે, દુઃખ માપવાનું આ મીટર છે, કે જેટલો સંયોગનો જળનો દુઃખ રહિત પદાર્થનો જેટલો રસ તીવ્ર એટલી દુઃખની માત્રા પણ તીવ્ર થયા વિના રહે નહીં. આ નિયમ બધવા છે. હા, એને પહેલા ચોકડી મૂકી દેવી, ક્યાંય બહારમાં મારું સુખ છે નહીં. અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય, ગુરુદેવ કહેતા, અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો મને કોઈ સુખ આપી શકે એમ છે નહીં, એમાંથી સુખ નહીં આવે. એટલે ચોકડી મૂકી દેવી, આ મેળવું ને આ મેળવું ને આ મેળવું, મેળવું 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 ની જે એને ઘાય ઘાય લાગી છે એ ચોકડી મૂકી દેવી. એની જે મહત્વકાંક્ષા છે એ મહત્વકાંક્ષા ઉપર મીંડું મૂક્યા વિના પરિણામની દિશા જરા પણ આત્મા તરફ આવવાનો એક અંશે અવકાશ નથી. ત્યાં ત્યાં જ એના પરિણામ ચોંટ્યા રહેશે, ત્યાં ત્યાં જ ચોંટ્યા રહેશે, એ પરિસ્થિતિ થવાની છે. ઈચ્છા પરિગ્રહ એમ કીધું, ઈચ્છા નહીં આમ તો મૂર્છા પરિગ્રહ કીધો છે. જે સૂત્ર છે ઉમા સ્વામી મહારાજનું સૂત્ર છે એમાં મૂર્છા પરિગ્રહ કીધો છે. એટલે ઈચ્છા એને એવી છે કે એ ઈચ્છામાં એની પ્રધાન ઈચ્છાના વિષયભૂત પદાર્થને એટલી પ્રધાનતા આપી છે કે એમાં મૂર્છાઈને પોતાની જાતને ભૂલ્યો છે, પોતાના મહાન પવિત્ર સ્વરૂપને એ ભૂલ્યો છે, મલિન કરે છે પોતાને, એ મૂર્છિત થઈને કરે છે એમ કે છે. શું એ મૂર્છા પરિગ્રહ, મૂર્છિત થઈ જાય છે એમાં. શું હવે ઈચ્છા ત્રિકાળવર્તી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે. શું એક જીવની ઈચ્છા તો ત્રણેય કાળમાં વર્તનારા બધા જ વિષયોને ગ્રહણ કરી લેવાની છે, કે હું સર્વને સ્પર્શું, સર્વને સ્વાદું, સર્વને સૂંઘું, સર્વને દેખું અને સર્વને સાંભળું. આ જમતી વખતે કરે છે કે નહીં, ભોજન પણ સારું, સાથે સુગંધની અગરબત્તી મૂકે અથવા ચારે બાજુ ઓલા અત્યારે ઓલો ગુલાબજળ છાંટે છે, હું ફુવારા મૂકે છે ને, શરૂઆત ચારે બાજુ ફુવારા મૂકી દે છે, સેન્ટના ફુવારા મૂકે છે, સંગીત મૂકી દે. હા, પણ હવે આ જીવનો ઉપયોગ જ એવો છે કે ક્રમે ક્રમે એક એકને લઈએ, એને એક સાથે 5-5 જોઈએ છીએ અને 5-5ની એક સાથે ઉપસ્થિતિ રાખે છે. શું પણ જીવનો ઉપયોગ જ લંગડો છે, એક પગ મૂકે પછી જ બીજો પગ મૂકી શકે, ઉપયોગમાં એક જગ્યાએ મૂકે ત્યારે બીજો ચાર એબસેન્ટ, ચારે ચાર વિષય ગેરહાજર થઈ જાય. તો એક સાથે સર્વને સ્પર્શું, સર્વને સ્વાદું, સર્વને સૂંઘું, સર્વને જોઉં. આમ ખાવામાં તે બે ચીજ ત્રણ ચીજ ધારે ઉપાડે, પણ દસ વીસ ચીજ ચૂકી હોય તો દસ વીસ ચીજ ઉપાડીને મોઢામાં મુકાય છે. સ્વાદ તો બધો લેવો છે એને, અને એક હારે લેવો છે, પણ થાય શું કે એ પરિસ્થિતિ છે નહીં. એટલી બધી ઈચ્છા હોવા છતાં એમ શક્તિ તો એટલી જ છે કે ઇન્દ્રિયોના સન્મુખ થયેલા વર્તમાન સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દમાંથી કોઈને કિંચિત માત્ર ગ્રહણ કરે, થોડુંક એમાંથી લઈ શકે, થોડુંક માત્ર ગ્રહણ કરે, અને એ પણ ક્રમથી એક સાથે નહીં, અથવા સ્મરણાદિક વડે મનથી કિંચિત જાણે, અને ક્યારેક કોકને થોડુંક જાણે, કોકને ન જાણે, અને તે પણ બાય અનેક કારણ મળતા જ સિદ્ધ થાય, અને એમાં પણ ઘણા કારણ ભેગા થાય ત્યારે એ બધું થાય. ત્યાં સુધી એની ઈચ્છા હોય તો પણ કઈ થાય નહીં. તેથી કોઈ કાળે એની ઈચ્છા પૂર્ણ થતી નથી. કોઈ જીવની કોઈ કાળે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એવી વસ્તુ સ્થિતિ છે નહીં, અને તેથી સંસારમાં કોઈ જીવ સુખી નથી. કેમ કે એની ઈચ્છાઓ ઉભી રહે છે, ઈચ્છાઓ પૂરી થતી નથી, થવાની કોઈ પરિસ્થિતિ છે નહીં. તેથી કોઈ કાળે એની ઈચ્છા પૂર્ણ થતી નથી, કારણ કે એવી ઈચ્છા તો કેવળ જ્ઞાન થતા જ સંપૂર્ણ થાય. તો જાણવાની હો, બીજાનો અનુભવ કરવાની તો ત્યાં પણ ઈચ્છા પૂરી થતી નથી, પણ એ તો અજ્ઞાન મટતા જ એ ઈચ્છા તો છૂટી જાય છે. પરને કરું ભોગવું એ કરતાપણું ને ભોગતાપણું તો જ્ઞાન થતા છૂટી જાય છે, પણ જાણવાનું જે અધૂરું રહી ગયું એ કેવળ જ્ઞાન થતાં પૂર્ણ થાય છે. પણ ક્ષયોપસંગરૂપ ઇન્દ્રિય દ્વારા તો કદી પણ ઈચ્છા પૂર્ણ થાય નહીં, જાણવાની ઈચ્છા પૂર્ણ ન થાય, ગમે એટલા શાસ્ત્ર વાંચે તો. કેમ કે પદાર્થના અનંતમાં ભાગે ને અહીંથી અનંતમાં ભાગે શાસ્ત્રમાં વાત આવી છે, નહીં બઢાના હે, કેમ કે એનાથી કઈ લાભ છે નહીં. અને તેથી મોહના નિમિત્તથી એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષય ગ્રહણની નિરંતર ઈચ્છા રહ્યા જ કરતી હોવાથી શું છે એ ભઠ્ઠી હળગ્યા જ કરે છે, એમ કે છે ઈચ્છાની ભઠ્ઠી છે એ ચાલુ ને ચાલુ સળગ્યા જ કરતી હોવાથી આ જીવ આકુળ વ્યાકુળ બનીને દુખી થઈ રહ્યો છે. કેટલી વાત સ્પષ્ટ વાસ્તવિક વાત કરી છે કે આ જીવ શું કરવા દુખી થઈ રહ્યો છે, કે એની ઈચ્છાની હોળી હળગતી ને હળગતી રહે છે, અને એનો તાપથી તપ્તાયમાન થાય છે. એને કોઈ શરણભૂત હોય તો એનો એક આત્મા સિવાય બીજું કોઈ શાંતિનો સાગર છે, એ આત્મા સિવાય કોઈ એને શરણભૂત નથી. આજે શરણ લીએ, કાલે શરણ લીએ, લાખ કરોડ ભવે પછી લીએ કે પહેલા લીએ, પણ જેદી એ શાંતિના સાગરમાં જાય તેદી જ એને શાંતિ થાય, એ સિવાય થાય એવું નથી. એનું તાત્પર્ય છે